ગાથા 40માં જતા પહેલા આપણે લિંક જોઈ લઈએ. બહુ સિમ્પલ છે. લિંક શું છે? તો કે આવી દશા જો ન આવી હોય તો, એટલે વ્યતિરેકથી નકારાત્મક રીતે જે વર્ણન કર્યું હતું, તો શું થશે? મોક્ષ માર્ગ પામશે નહીં અને અંતર રોગ મટશે નહીં. મોક્ષ માર્ગ પામશે નહીં એટલે તો કે મોક્ષ તો દૂરની વાત, પણ મોક્ષ માર્ગ પર પણ આવતો નથી. અને અંતર રોગ મટતો નથી એટલે શું? તો આત્મરૂપ આત્માની જે ભ્રાંતિ છે, અજ્ઞાનતા છે, એ ટળતી નથી. તો આવી દશા ન હોય નકારાત્મક. હવે શું આવશે? તો આવી દશા આવે તો શું થાય? એટલે અન્વયથી, એટલે કે પોઝિટિવ રીતે, સકારાત્મક રીતે એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તો કે જો આત્માર્થીની આ દશા આવી તો શું થાય? તો કે મોક્ષ માર્ગનો ક્રમ કઈ રીતે પ્રાપ્ત કરે છે, એની જે શરૂઆત થાય છે તેની વાત પરમગોપાલદેવ અહીંયા કરે છે કે મોક્ષ માર્ગને સમજાય છે, ભ્રાંતિ ટળે છે, એટલે કે દર્શનમાં ટળે છે, ચારિત્રમાં ટળે છે, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય જાય છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને અંતે સર્વકર્મ નાશ કરી અને નિર્વાણ પામે છે. આ બધી વાત હવે આની અંદર આવશે. અને અહીંયા એક વાત જે સાહેબજીએ કીધી કે આ મોક્ષ પામવાની અંદરમાં ઊંડી અભિપ્સા, જે આપણે વાત કરીએ ને, ઊંડી એક ઝૂળના હોય અંદરમાં, મારે પ્રાપ્ત કરવી છે, એમના માટે સ્વામી રામતીર્થનું દૃષ્ટાંત આપ્યું. લાહોર યુનિવર્સિટીના પ્રોફેસર હતા, મેથ્સ શીખવાડતા હતા, પણ અંદરમાં ભગવાન માટે કેવી ઝૂણા. એમની વાત કરીને કે સ્વામી વિવેકાનંદ પછી તેઓ હતા જેઓ ત્યાં ફોરેનમાં જઈ, વેસ્ટમાં જઈ અને આખો પ્રચાર કર્યો હતો વેદાંતનો. તો કેવી ઝૂણા હતી એમની? તો પ્રાપ્તિ થઈ એની પહેલાંની વાત છે. તો કે રોજ સાંજે જઈ રાવી નદી ઉપર બેસતા અને સૂરજ ઢળતો હોય ત્યારે અંદરમાં શું ગાતા એ? તો કે શામ ઢલી બળ પણ શામ ના આવ્યો. એટલે મારો આખો દિવસ વીતી ગયો પણ હજી મેં શામને, અર્થાત મારા અંદરના શુદ્ધાત્માને મેં હજી અનુભવ કર્યો. અને એમ કહેવાય છે કે એ ઝૂણામાં એટલું રડતા, તો કહેવાય છે કે રાવી નદી કરતા વધારે આંસુ એમના આંખમાંથી નીકળ્યા છે. તો આવું યર્નિંગ, આવી ઝૂણા આપણામાં હોય તો મોક્ષ માર્ગ પામે. હવે આખી પ્રક્રિયા કેવી રીતે છે એ આની અંદર આવશે. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આવે જ્યાં એવી, એવી એટલે હવે બધાને ક્લિયર છે કેવી, કયા કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી દયા. તો કે સદગુરુ બોધ સુહાય, સુહાય એટલે શું? તો એનો મતલબ એમ છે પરિણામે રૂપાંતરણ લાવે. પણ ગુરુદેવે કેટલું સુંદર કીધું, તમે શું અનુભવો છો, તમે તમારા બે શબ્દમાં લખો. અને કેટલું સરસ સાહેબ કીધું કે તમને શું ફીલ થાય છે કે જ્યારે સદગુરુનો બોધ હું સાંભળું છું અને મારા હૃદય સોસરો ઉતરી જાય છે ત્યારે મને શું ફીલિંગ આવે છે? અને પછી સાહેબે સમજાવ્યું હતું કે કેવું, તો કે આ બોધ ફળદાયી બને છે, અથવા કોઈ એમ કે એકદમ સુગંધિત, કોઈ કહે છે કે એકદમ ચમકે છે મારા જીવનની અંદર આ બોધ, અસરકારક બને છે, રૂપાંતરણ અનુભવે છે, આંતરિક દશા મારી બદલી નાખે છે. અને સાહેબે કીધું ને કે પાંચ ઇન્દ્રિયો વિષયો વડે આપણે જે વિશેષણ વાપરતા હોય એવું જ કંઈક તે પણ ફીલ કરે છે. શેના માટે? તો કે સદગુરુ બોધ જે અંદરમાં ઉતરે છે તો કેવું લાગે છે ને? તો એકદમ સુવાસ સુગંધિત, અથવા તો કે એકદમ રસપૂર્ણ લાગે છે, અથવા એકદમ સ્પર્શી જાય છે. આ રીતે એનું વર્ણન થાય છે. કેમ થાય છે આ? કારણ કે એક બહુ ઇમ્પોર્ટન્ટ ગુણ એનામાં ગ્રાહકપણું આવે છે. જ્યારે સાંભળે છે ત્યારે એકદમ રિસેપ્ટિવ હોય છે, રિસેપ્ટિવ એટલે ગ્રાહક પણ હોય છે એનામાં. તો તે બોધે સુવિચારણા, સુવિચારણા એટલે શું? સમ્યક વિચારણા, સાચી વિચારણા અથવા તો સમ્યક વિચારણા. ત્યાં પ્રગટે સુખદાય, સુખદાય એટલે, તો સુખદાયના બે મિનિંગ ગુરુદેવે સમજાવ્યા હતા. એક તો આ સુવિચારણા જ એકદમ સુખદાયક છે, જોયસ રાઇટ થિંકિંગ, અને રાઇટ થિંકિંગ વિચ લીડ્સ ટુ ધ જોય ઓફ સોલ. અર્થાત આ સમ્યક વિચારણા જે છે એ આત્માનું સુખ મને પ્રાપ્ત કરાવે છે. ક્લિયર છે? એક તો સુવિચારણા જ એકદમ સુખદાયક છે, સુવિચારણા ઇટ સેલ્ફ એ પોતે સુખદાયક છે, અને બીજું આ સુવિચારણા વડે હું શું પ્રાપ્ત કરું છું? આત્માનું સુખ પ્રાપ્ત કરું છું. તો શોર્ટ મિનિંગ જોઈએ કે જ્યારે જીવ આવી દશા પ્રાપ્ત કરે છે, સદગુરુનો બોધ ફળદાયી બને છે, અસરકારક બને છે, સારી રીતે સમજે છે અને ગ્રહણ કરે છે, હવે આ દશા સાચા સુખની દશા પામે છે. આ દશાવાળો જીવ શું કરે છે? તો કે સાચા સુખની દશા પ્રાપ્ત કરે, આત્મજ્ઞાન પામે છે. શિષ્ય સંસારી વિચારોથી મન વાળીને સ્વસ્વરૂપનું ચિંતન મનન ધ્યાન કરે છે અને આત્માનંદની ઝાંખી એને મળે છે. ગ્લિમ્પસીસ, આત્માનંદની ઝાંખી. અને અહીં આ જે સુખ જે કીધું છે એ સાંસારિક સુખ નથી, આત્માનું સુખ છે. એના માટે ગુરુદેવ જે દ્રષ્ટાંત સમજાવ્યું હતું કે મુંબઈમાં કોઈ દુકાન ખુલવાની છે અને એ દુકાન જે ખુલી છે એમાં માત્ર ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ મળવાની છે. એટલે ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ બોલતા આમ કેવું આમ સુખ કે આમ સામાન્ય નહીં, આ અહીંની લોકલ ચોકલેટ નહીં, આ તો ફોરેનની ગોડીવાની ને એવી બધી ચોકલેટ્સ મળશે એમ. હા હા, એવી બધી ચોકલેટ્સ એકદમ ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ. એમ સાહેબ કીધું કે અહીંયા પણ એ જ વાત કરે છે કે આ બધું સુખ જે પંચિન્દ્રનું જે સામાન્ય સુખ છે ને એવું કાંઈ સુખ નહીં, કેવું ઇમ્પોર્ટેડ સુખ, એટલે આ આત્માનું સુખ પ્રાપ્ત કરશે, આ સામાન્ય સુખ નહીં. ગુરુદેવના દ્રષ્ટાંત પણ કેવા હોય છે કે આમ તરત આપણે એમ એ રિલેટ કરી શકીએ કે વાત સાચી છે કે આ સામાન્ય સુખ નહીં, અદ્ભુત સુખ પ્રાપ્ત થાય છે. તો જ્યારે ભૂમિ તૈયાર થાય છે તો શું થાય છે? તો કે ગુણો ખીલે છે, ગુણરૂપી ફળ પ્રાપ્ત થાય છે. અને સદગુરુ બોધ શું લાવે છે? તો કે રૂપાંતરણ લાવે છે, ટ્રાન્સફોર્મેશન. ક્યાં લાવે છે? તો કે વિચારોમાં, ભાવોમાં અને વર્તનમાં. એના માટે એક ચેક પોઈન્ટ આપ્યો એ કઈ રીતે ખબર પડે કે ખરેખર મારા જીવનમાં રૂપાંતરણ આવ્યું છે સદગુરુના બોધથી, મારા વિચારોમાં કહો કે મારા ભાવોમાં કહો કે મારા વર્તનમાં કહો. તો કે બહુ સહેલાઈથી માફ કરી શકું કોઈને પણ, બહુ સહેલાઈથી માફ કરી શકું, પ્રેમ કરી શકું. કોને પ્રેમ કરી શકું? કે જે વ્યક્તિએ મને સૌથી વધારે દુઃખ આપ્યું હોય એ જ વ્યક્તિ મારો ખાસ બને, મારો પ્રિય બને, તો સમજવું કે હા ખરેખર મારા સદગુરુના બોધ વડે મારા અંતરમાં રૂપાંતરણ આવ્યું છે. કયા ત્રણ લેવલ ઉપર? તો કે વિચાર, ભાવ અને વર્તન, આ ત્રણેયમાં રૂપાંતરણ આવ્યું. અને આ રૂપાંતરણ કેવું છે? ઇટ ઇઝ અ રેડિકલ ચેન્જ. રેડિકલ એટલે આમૂલ પરિવર્તન, એવું પરિવર્તન જે ઇરિવર્સિબલ હોય. જેમ દૂધમાંથી કોઈ દહીં થઈ ગયું તો પાછું એ દૂધ કદાપી નહીં થાય, હવે દહીંથી આગળ જઈ શકે, માખણ કે ઘી બની શકે, પણ આ બાજુ તો નહીં જ આવે. એમ આ જે રૂપાંતરણ કેવું છે? તો કે આજે એકદમ આપણે આમ બધાને માફ કરી શકીએ અને બધાને પ્રેમ કરીએ, કાલે પાછું ઉડી જાય એવું નહીં. કેવું છે? આમૂલ પરિવર્તન, રેડિકલ ચેન્જ. તો અને આ બધું ક્યાંથી આવે છે? તો કે સદગુરુના બોધ થકી, એમાંથી મને જે પ્રેરણા મળે છે, અને આગળ જતા તો એવો સ્ટ્રોંગ બને છે આ આત્મારથી કે બોધ નહીં સદગુરુના મૌનમાંથી પણ આ ગ્રહણ કરી શકે છે, આ પ્રેરણા ગ્રહણ કરી શકે છે. ઘણા શબ્દો આપણને જોઈએ ને આમ એલિવેટ થવા માટે, એટલા આપણે વીક છે સમજવાનું. સાહેબ કીધું થોડા શબ્દથી એનું કામ કરી શકે. એના માટે એક્ઝામ્પલ કોનું આપ્યું? ચંડ કૌશિકનું. ભગવાને કેટલા બુજ બુજ ચંડ કૌશિક આટલું કીધું અને એનામાં રૂપાંતરણ શરૂ થઈ ગયું. તો કે આવી આવી વાત. તો શું થાય છે? બોધ શું કરે છે? કામનેસ ઇઝ કલ્ટિવેટેડ ઇન યુ. શેની કેળવણી થાય છે? તો કે પ્રશાંતતાની. આપણે એકદમ પ્રશાંત બની જઈએ છીએ. આ બધું આપણે જો ટેલી કરે ને આપણી સાથે, તો આપણે એમ થાય કે આટલો બધો મેં સત્સંગ કર્યો અને આ જે મૂળભૂત જે વાત કીધી છે કે હું મારા દુશ્મનને પણ પ્રેમ કરી શકું, કોઈને પણ આમ આરામ ઇઝીલી માફ કરી શકું, હજી તો. અને એટલે જ ગઈકાલે સાહેબે જે એક પોઈન્ટ કીધો હતો એ બહુ જબરદસ્ત હતો, કે સદગુરુનો યોગ થયો હોય અને છતાં પોતાનો ક્રોધ છોડી ન શકે, સામેવાળી વ્યક્તિને માફ ન કરી શકે, તો આ આવો યોગ, આવો ભવ એ ગુમાવી રહ્યો છે, ગુમાવી રહ્યો છે. માઇન્ડ બીકમ્સ ક્વાઇટ ઇન ધીસ કેઓટિક વર્લ્ડ. ક્વાઇટ એટલે ચૂપ બની જાય, શાંત થઈ જાય છે મન. સેમાં ભલે બારમાં ગમે એટલી ધાંધલ ચાલતી હોય જગતની અંદર, પણ એનું મન કેવું છે? તો શાંત છે, ચૂપ છે, કોઈ અંદરમાં ધમાલ નથી, ધાંધલ નથી. તો કે મન કદાગ્રહથી, પૂર્વાગ્રહથી, પૂર્વ જે ધારણાઓ બધા લોકો માટેની બાંધેલી હોય બધાથી શું થાય છે? તો કે મુક્ત બની જાય છે. અને એટલે શું થાય છે કે ઘટના નથી બનતી એવું નથી. હા, ઘટના તો બનશે, આપણે સંસારમાં છીએ, પ્રસંગો બનતા હોય તો ઘટના તો બનશે, પણ 5 મિનિટની અંદર એ ઘટનાને ભૂલી શકશે અને એમાંથી બહાર નીકળી જશે. પાછો એ એના ચિંતન મનનમાં હું આત્મા છું એમાં આવી જશે. અને એટલે સાહેબ અહીંયા કીધું કે ધ્યાન, આવી દશા આવ્યા વિના તમે ધ્યાન નહીં કરી શકશો. જો ધ્યાન કરવા જશો તો શું બનશે? 10 મિનિટનું ધ્યાન 16 કલાકનું ધ્યાન લાગશે. એવું લાગશે જાણે 16 કલાકથી બેઠા હોય ને એટલા અકળાઈ જશો. અને જો આવી દશા હશે ને, આવી યોગ્યતા લાવશો, આવી દશા લાવશો ને, તો શું થશે સાહેબે કીધું ખબર છે? 10 કલાક 1 સેકન્ડમાં, 1 સેકન્ડ થયું એવું લાગશે 10 કલાક. એટલે આપણે કઈ જગ્યાએ જે મહેનત કરતા હતા અને ક્યાં કરવાની છે એ મને લાગે છે એકદમ સ્પષ્ટ ગુરુદેવે કરી આપ્યું આપણને. એટલે જ ગુરુદેવ વારંવાર કીધું, સાધનો વધારવાની જરૂર નથી, આંતરિક યોગ્યતા એ કેળવવાની જરૂર છે. એટલે અહીંયા કીધું કે જો યોગ્યતા કેળવવી હોય તો બહુ ઓછી મહેનત કરવી પડશે, સહજતાથી પ્રાપ્ત થઈ જશે. તેના માટે શું કરવું પડશે? તો કે ગુરુનો આશય પકડવા આવડવું જોઈએ. ગુરુ બોધ તો આપે છે, સત્સંગ આપે છે આપણને આશય. અને એમાં સાહેબે કીધું કે તમને પકડતા આવવું જોઈએ કે હું શું કહું છું. કોઈ ગુરુદેવ એમ કહેતા હોય કે અહીંયા આવતા નહીં પાછા, તો બરાબર સમજવાનું કે અહીંયા આવતા નહીં એટલે ત્યાં જ રહેવાનું છે, મને ક્લિયરલી કીધું છે. પણ એ પણ પકડતા આવવું જોઈએ કે ગુરુ ક્યારેક ના કહેતા હોય પણ એની અંદર એમની હા હોય, અર્થાત એમનો આશય પકડતા આવડવું જોઈએ. ઘણી વખત કહીએ ને ગુરુદેવ એમ કે જે યોગ્ય લાગે તેમ કરો, તો પહેલો પોઈન્ટ તો ગુરુદેવ એમ કીધું કે આવું જ્યારે કે ને ત્યારે સમજી લઉં કે હવે મારી ઊંચી પરીક્ષા લઈ રહ્યા છે. કારણ કે નાવ હી વોન્ટ્સ ટુ ચેક કે આપણામાં કેટલો વિવેક આવ્યો છે, આપણે શું કરી રહ્યા છે, સ્વચ્છંદે મારે કરવું છે કે આ ડિસિઝન લેનારની પાછળ પણ મારે ગુરુનો આશય શું છે એ સમજવાની જરૂર છે. અને એટલે કીધું ને કે ગુરુને સમજ્યા હોય, એમની આંખોને સમજ્યા હોય, એટલે કીધું ને કે ગુરુની આંખોને પણ વાંચતા આવડવું જોઈએ. તો ગુરુનો બોધ ને આ શિષ્ય જે આવી યોગ્યતાવાળો શિષ્ય છે શું કરી શકે છે? તો કે ગ્રહણ કરી શકે છે, ગ્રાસ્પ કરી શકે છે. ગ્રાસ્પ કરવું એટલે પકડવું, સમજી શકે છે. કોમ્પ્રિહેન્ડ એટલે સમજી શકે છે. અને એ જે છે એ એના અંતરમાં ઊંડાણમાં ઉતરે છે. અને જો આવી રીતે થાય તો જ એ બોધ ફળદાયી બને છે. એ યથાર્થ ફળ આપે છે. દહીં વલોવતા જેમ અચાનક થોડાક સમય પછી અચાનક જ માખણ નીકળે એમ અંદરમાં કાર્ય થાય છે. અને સાહેબે કીધું, કોકવાર બહારના વ્યક્તિઓને ખબર ન પડે પણ તમને ખબર પડશે કે હા, મારા વિચારો છે, મારી માન્યતાઓ છે, આ બધું બદલાઈ રહ્યું છે. એના માટે દ્રષ્ટાંત આપ્યું કે કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી ગર્ભવતી બને તો પહેલા 1-2 મહિના કોઈને ખબર ન પડે, પણ એને ખબર પડી ગઈ છે કે મારા અંતરમાં કંઈક થઈ રહ્યું છે, પછી જગતના લોકોને પણ ખબર પડશે. એમ સ્ટાર્ટિંગ આપણું બધાનું કહેવું, બહારના લોકોને ખબર નહીં પડે કે આપણામાં શું બદલાઈ ગયું છે, પણ ધીમે ધીમે આગળ વધતા એ ફેર પણ દેખાશે. તો આંતરિક રૂપાંતરણ ક્યારે આવે છે? તો એ મોક્ષ માર્ગ, હા, એનું સાંભળવાનું બદલાઈ ગયું છે. હવે જે શ્રવણ કરે છે ને, ઉત્સાહપૂર્વક, ઉલ્લાસપૂર્વક, ભક્તિ સહિત, અંદરમાં ખૂબ આદરભાવ, એક ઊંડો રસ પોષાય છે અંદરમાં, એવું એનું શ્રવણ થાય છે. અને અંતરંગ રૂપાંતરણ આવે છે અને મોક્ષ માર્ગે ખીલવા લાગે છે. હી બ્લોસમ્સ ઓન ધીસ પાથ. એના માટે 2 વસ્તુ જોશે. કઈ 2 વસ્તુ? તો કે ડિટેચમેન્ટ એન્ડ ડિવોશન. ડિટેચમેન્ટ એટલે વૈરાગ્ય, ડિવોશન એટલે પ્રેમ. આ 2 વસ્તુ જો આપણામાં હોય ને તો ગુરુની વાણી કેવી લાગશે? અપૂર્વ લાગશે, અદ્વિતીય, અનન્ય. આવી અપૂર્વ વાણી આપણને. અને કેવું કે આવું પૂર્વે કોઈએ કીધું નથી એમ નહીં, ગુરુને કહેશે કે આવું પૂરે તમે ક્યારે કીધું નથી? પણ એમાં કે ગુરુ તો કેતા જ આવ્યા છે પહેલેથી, પણ હવે એ પોતે એ અનુભવે છે, રાઈટ? એને આવો અદ્ભુત અનુભવ થાય છે અને અંદરમાં સમ્યક વિચારણા જાગે છે. જો વિચારણા તો હતી જ, હતી, હા, વિચારણા તો હતી જ, કારણ કે હ્યુમન બોડી સાથે આપણને મંકી માઇન્ડ, સાહેબ મંકી માઇન્ડ કીધું, વાંદરા જેવું મન મળ્યું છે. કેવું? કુદાકુદ કર્યા જ કરે, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાં એક વિષયમાંથી બીજા વિષયની અંદર. તો કે આ વિચારણા તો હતી જ આપણી પાસે પહેલાં, પણ હવે શું બન્યું? તો કે હવે ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક આ જ્યારે સાંભળે છે, એનામાં 2 તત્વ જે આવ્યા, શું કયા 2 તત્વ? વૈરાગ્ય અને પ્રેમ, ડિટેચમેન્ટ એન્ડ ડિવોશન. તો એના કારણે શું થાય છે? તો કે હવે પૂર્વ જેવો એ રહેતો નથી. હવે મને મારી આંતરિક વૃત્તિઓ મને ખબર પડે છે અને એને હું બદલી શકું છું. અને ખાસ તો શું? તો કે નાની નહીં, મોટી મોટી ઘટનાઓ બને છે તો પણ મારા અંતરમાં એની અસર થતી નથી. આનું કારણ શું? કારણ કે સદગુરુના બોધ થકી હવે જે વિચારવું પણ છે ને એ સદગુરુની જેમ થાય છે. અર્થાત કોઈ ઘટના બને છે તો એ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન આપણે જે કહીએ ને, જેને કહેવાય છે ગુજરાતીમાં અર્થઘટન, કોના જેવું કરે છે? સદગુરુ જેવું. એની દ્રષ્ટિ બદલાય છે. કોના જેવી દ્રષ્ટિ બને છે? સદગુરુ જેવી. તો એની દ્રષ્ટિ સદગુરુ જ્ઞાની જેવી, એનું વિચારવું જ્ઞાની જેવું, અર્થાત તે જ્ઞાનીના માર્ગે આગળ વધતો જાય છે, આત્મજ્ઞાનના પંથે આગળ વધતો જાય છે. અને એટલે જ કીધું કે જ્ઞાનીના પંથે આગળ વધવું એટલે મોક્ષ માર્ગે આગળ વધવું, અજ્ઞાનથી તે મુક્ત થાય છે. અજ્ઞાનથી તે મુક્ત થાય છે. સુવિચારણા. હવે દ્રષ્ટિ પણ એની જ્ઞાની જેવી અને એનું વિચારવું પણ જ્ઞાની જેવું, એટલે હવે એના દોષ છૂટતા જાય છે અને જ્ઞાનીના માર્ગે આગળ વધતો. હવે સુવિચારણા એટલે શું તે જરા આપણે જોઈ લઈએ. ગુરુદેવ એના માટે ઇંગ્લિશમાં કીધું કે સુવિચારણા એટલે સમ્યક વિચારણા, રાઇટ થિંકિંગ, રિફ્લેક્ટ કરવું, કોન્ટેમ્પ્લેટ કરવું, મેડિટેટ કરવું, રિમેમ્બર કરવું, રુમિનેટ કરવું અને ડિસ્ક્રિમિનેટ કરવું. અર્થાત શું? ગુજરાતીમાં કહે તો ચિંતન, મનન, નિધિ ધ્યાસન, સ્મરણ, અનુપ્રેક્ષા અને ભેદ જ્ઞાન. પાછો વખત બોલી જાઓ. ચિંતન, મનન, નિધિ ધ્યાસન, સ્મરણ, અનુપ્રેક્ષા, ભેદ જ્ઞાન. અને ઇટ ઇઝ નોટ જસ્ટ ગુડ થિંકિંગ બટ રાઇટ થિંકિંગ જે આંતરિક પવિત્રતા તરફ લઈ જાય છે, આંતરિક શુદ્ધિ તરફ લઈ જાય છે. આંખ બંધ હોય કે આંખ ખુલ્લી હોય, આ બંને આની અંદર આવે છે. નોટ્સ બનાવતા હોય એટલે કે વિચાર કરતો હોય કે નિર્વિચાર હોય, આ બંને વિચાર અને નિર્વિચાર બંને સમ્યક વિચારણા હોય છે. અર્થાત એ આંતરશોધ કરે છે, ઇનર વર્ક કરે છે. જેમ સાહેબજીએ સમજાવ્યું હતું ને કે શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન. શ્રવણ એટલે લિસનિંગ, મનનમાં ઇન્ટ્રોસ્પેક્શન અને કોન્ટેમ્પલેશન આવે, અને નિધિ ધ્યાસનમાં શું આવે છે? ધ્યાન. તો આવડે શું થાય છે કે સમ્યક બોધ શ્રવણ, સમ્યક બોધ શ્રવણ, સમ્યક શ્રવણ. સાહેબે કીધું ને આખી આમ લેડર છે, અહીંથી સ્ટાર્ટ થાય. સમ્યક શ્રવણ, સમ્યક બોધ, સમ્યક શ્રવણ, પછી સમ્યક વિચારણા. અને સમ્યક વિચારણામાં શું થાય છે? તો કહેવાય જગતના વિચારો નહીં પણ સ્વસ્વરૂપના તેઓ વિચાર કરે છે. અને હવે આ જે સમ્યક વિચારણા છે આગળ કઈ રીતે વધે છે? તો કે ભેદજ્ઞાનમાં. અને સાહેબ અહીંયા એક બહુ સુપર વાત કીધી કે ભેદજ્ઞાન પછી અભેદજ્ઞાન આવે છે. અર્થાત કે પેલા ભેદમાં આ હું નથી ને આ, આ નકામું છે ને આ કામનું છે, પછી કે નકામું છે ને શું કામ યાદ કરો, પછી જે કામનું છે એનામાં જ એ જોડાય છે, એ વિચારણામાં જ જોડાય છે. એના કારણે શું થાય છે? તો કે સેલ્ફ રિયલાઇઝેશન અર્થાત આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો આ એની યાત્રા છે. તો આપણે જરા જોઈ લઈએ, ગાન કરી લઈએ. આવે જા એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.